બ્રહ્મચારી મહારાજ અવિનાશાનંદજી સ્વામીએ રચેલો આ શાસ્ત્ર લાંગણેજ લીલા એની આપણે કથા સાંભળીએ છીએ. ધર્મ અને ભક્તિના લગ્ન થયા. સમય જતાં એમને ત્યાં પુત્રનો જન્મ થયો. એમનું નામ રામ પ્રતાપજી. પરમાનંદ હતો. ઘરમાં લીલા લહેર ચાલતી હતી. રામ પ્રતાપ નામ રસિક, જેને મળે નહીં મન બીક. ક્યાંય પણ ડરવાનું ગભરાવાનું તો એ સમજ્યા જ નહોતા. આવા શૌર્ય ભર્યા સુરવીર પુત્રનો જન્મ થયો. સંસારનું ગાડું એવું છે, એને બહુવિધ સિઝનમાંથી પસાર થવું પડે. તમને ગમે કે ન ગમે પણ વરસાદમાં ભીંજાવું જ પડે, અણધાર્યું. તમને પસંદ હોય કે ન હોય પણ ઠંડી આવે ત્યારે બરાબર જેવી ટાઢ વાય જ. તમે ગમે એટલા અકળાઓ પણ ગરમી પડવાની હોય ત્યારે પડે. આ સંસારમાં આવું ચાલે છે. ધર્મ અને ભક્તિના માથે પણ મુશ્કેલીના વાદળા એવા બધા આરંભાયા. સાક્ષાત પરમાત્મા જેને ત્યાં પ્રગટ થવાના છે એમને ત્યાં પણ પીડા મુશ્કેલી તો આવે જ. વસુદેવ દેવકીજી કેવા દુઃખી થયા હતા. કારણ વગર, કોઈ વાંક વગર 12 વર્ષ સુધી જેલમાં. કેટલો ત્રાસ હશે, તમે જેલમાં ગયા હો તો ખબર પડે કેવી મુશ્કેલી દુર્દશા. અને એમાંય પણ વસુદેવ દેવકીજીને બંદીખાને નાખ્યા, હાથ પગમાં લોખંડની બેડીઓ જડેલી. કેવું દુઃખ. ધર્મ ભક્તિના ઘરમાં અન્ન નહીં. કાલે જ આપણે સાંભળેલું, મહેમાન આવે બધું ઉઠાવી જાય, વાસણ હતા ત્યાં સુધી લઈ ગયા, અનાજ હતું ત્યાં સુધી ઉઠાવ્યા કર્યું. પછી કંઈ ન મળ્યું ત્યારે આંગણે બાંધેલી ગાય પણ છોડીને ચાલ્યા ગયા. દુઃખી દુઃખી થઈ ગયેલા, ધર્મ અને ભક્તિ છપૈયા છોડી અયોધ્યા રહેવા ગયા. એ જ ઉપાધિ ત્યાં દુઃખનો કોઈ છેડો નહીં. કાશી ગયા ત્યાં પણ એ જ દુઃખ, એવું ને એવું. પ્રયાગરાજ ગયા ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું અને ધર્મ ભક્તિએ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. અતિ દુઃખના કારણે છેવટે ભક્તિ માતાએ કહ્યું કે તમને કંઈ યાદ આવે છે? મારા બાપુજી, તમારા પિતાજી કહી ગયા હતા કે મુશ્કેલી આવે ત્યારે કુળદેવને યાદ કરજો. ધર્મદેવના કુળદેવ કોણ? હનુમાનજી. એ તો આપણે ભૂલી ગયા છીએ. આપણે આટલી મુશ્કેલીઓ આવી છે. પાછા અયોધ્યા આવ્યા અને હનુમાનજીની આરાધના કરી, હનુમાનજીએ દર્શન આપ્યા અને વૃંદાવન મોકલ્યા. ત્યાં પરમાત્માએ દર્શન આપ્યા, જાઓ ઘેર જાઓ છપૈયા જલ્દી, હું તમારે ત્યાં હવે પ્રગટ થઈશ. ધર્મ અને ભક્તિ છપૈયા આવ્યા, જાણે સિઝન બદલાણી. જે દ્વેષ કરતા હતા, જે ચોરીને લઈ જતા હતા, એ લાવવા માંડ્યા. તમે તો બહુ દિવસે આવ્યા છો, ઘરમાં કાંઈ નહીં, લેવા ઘઉં. એક મણનો ગાંઠડો બાંધીને મૂકી ગયા, એ જ ઉઠાવી જતા હતા, એ અત્યારે મૂકી ગયા. કોઈ વાસણ આપી ગયો, કોઈ મદદ કરવા લાગી ગયા કામકાજમાં. શત્રુ હતા તે મિત્ર થયા રે, જે શત્રુ હતા એ મિત્ર બની ગયા. સમય બદલાય ને ત્યારે બધું બદલાય છે. અને એક દિવસ આવ્યો ચૈત્ર સુદ નોમ. ચૈત્ર સુદ નવમીનો દિવસ આવ્યો. પરમાત્મા સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. જીવના હાથમાં નથી ક્યારે જન્મ લેવો, જીવના હાથમાં નથી કોને ત્યાં જન્મ લેવો. પોતાના પ્રારબ્ધ કર્મને આધીન એ જન્મ લે છે. જીવના હાથમાં હોત તો સારું મુહૂર્ત જોઈને જ બધા જન્મ લેત, પણ આ તો હોળી દાડે જન્મે, કાળી ચૌદશના જન્મ થાય છે, કારણ કે એના હાથમાં નથી, પરમાત્માના હાથમાં છે. પ્રભુ સ્વતંત્ર મૂર્તિ છે. ઠાકુરજી વિચાર કર્યો કે પહેલા જે સમયે પસંદ કર્યો હતો ને એમાં હવે સુધારો કરવો છે. જ્યારે અમે રામ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે બપોરના 12 વાગે પ્રગટ થયા. આજુબાજુ જોયો કે કેમ કોઈ દર્શને આવતું નથી, તો બધા નોકરીએ જતા રહેલા. 12 વાગે કોણ આવે? બપોરના 12 વાગે કોઈ ઓફિસમાં ને કોઈ ખેતરમાં. ત્યારે ઠાકોરજી વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, બપોરના 12 જવા દો, રાતના 12. અને શ્રી કૃષ્ણ પ્રભુ સ્વરૂપે પ્રગટ્યા ત્યારે રાત્રિના 12 વાગે પસંદ કર્યા સમય. કેમ ભાઈ કોઈ દર્શન નથી આવતું, કોણ આવે? બધા ઊંઘી ગયા છે, બધા ઊંઘી ગયેલા, આખું મથુરા ધસમસાટ ઊંઘે. આ વખતે પ્રભુએ વિચાર કર્યો, એવો સમય પસાર કરીએ કે બધા જમી પરવારીને બેઠા હોય, ઊંઘતા પહેલાનો સમય મહારાજે પસંદ કર્યો. શ્રીજી મહારાજ ચૈત્ર સુદ નવમીના કયા સમયે પ્રગટ થયા? એ વખતે ક્યાં ઘડિયાળ હતા? તમે બધા મને આવો 10 વાગે કહો છો, ઘડિયાળ કોની પાસે? ધર્મદેવ પાસે હતું, ઘરમાં હતું, ઘડિયાળ તો હતા જ નહીં. એ વખતે સમયનો માપ ઘડી ઉપર નીકળતો, 10 ઘડી રાત્રિ જતા થયો અવતાર. રાત્રિ 10 ઘડી પસાર થાય એ વખતે પ્રભુ પ્રગટ થયા. પછી બરાબર ઘડિયાળનો સમય નજીકમાં જ આવી ગયો માપે, 10 અને 10. ભગવાન પ્રગટ થયા ત્યારે સંતોએ લખ્યું છે, જે કોઈ બહેનો હોય જેને આપણે ગુજરાતીમાં દાયણ કહે છે, એ ઔષધિઓ કે જે કંઈ વસ્તુઓ લઈને આવ્યા, હાજર રહ્યા ભક્તિ માતાના રૂમમાં, પણ તેજ તેજ દેખાયો. પેલી ભાઈ વિચાર કરે છે, આમાં મારે શું, આમાં ઔષધિનો ઉપયોગ કરવો? કંઈ કોઈ પીડા નહીં, કંઈ તકલીફ નહીં, કંઈ રુદન નહીં. ભગવાને દિવ્ય દર્શન આપ્યા માતાજીને. માતાજીએ સ્તુતિ કરી છે, એટલી સરસ સ્તુતિ છે, જય જય સુખ કરતા સબ દુઃખ હરતા પૂર્વી વિચરતા અવિનાશી, જય જય સબ દેવા લહતન ભેવા અલખ અભેવા સુખ રાશી, જય જય જગ મંગલ હરત અમંગલ વલ્લભ જંગલ વનવાસી, જય જય નરવીરા સબ હર પીરા અચલ અમીરા ઉપવાસી. હે પ્રભુ આપનો જય થાવ, સુખ કરતા અને દુઃખ હરતા. પરમાત્મા સુખ આપે છે ને દુઃખનો નાશ કરી નાખે છે, અને એટલા માટે જ ઉર્વી વિચરતા આ ધરતી ઉપર તમે પ્રગટ થયા છો. દેવતાઓ પણ તમારા સ્વરૂપના ભેદને પાર પામી શકતા નથી. જગત મંગલ એવું તમારું આ સ્વરૂપ છે. હે પ્રભુ વલ્લભ જંગલ, તમને વનવાસી છો, તમને વન બહુ પ્રિય છે. ઠાકોરજી બાલ સ્વરૂપ બની ગયા. બહેનોમાં આનંદ, છપૈયાવાસી સૌ કોઈ જનોમાં પરમાનંદ. દેવતાઓમાં આનંદ, ઋષિઓમાં આનંદ, ભક્તોમાં આનંદ, મુમુક્ષુઓમાં આનંદ. સંતોએ લખ્યું છે આ ધરતી ઉપર જે જે મુમુક્ષુ હતા એને ખબર નહીં શું બન્યું છે, પણ હૈયામાં આનંદ આનંદ થવા માંડ્યો. ઘણી વાર તમે ધ્યાન રાખી નોંધ કરજો, ક્યારેક કારણ વગર તમને ક્યાંક ઉદ્વેગ થયા કરશે, ખબર નહીં આજે શાની મૂંઝવણ થાય છે, તો ક્યારેક કારણ વગર આનંદ આવશે, ખુશ દેખાશે. આ ધરતી ઉપરના તમામ ઋષિ મહર્ષિઓ ભક્તો મુમુક્ષુઓ એના હૈયામાં આનંદ, દેવતાઓને આનંદ, મુક્તોને આનંદ. આનું એક સુંદર રૂપક છે, એટલું અદ્ભુત વર્ણન છે. વર્ણન તો એટલું બધું છે કે જન્મની કથા ને જો વર્ણન કરીએ તો ઓછામાં ઓછા 15 દિવસ ચાલે, પણ આપણે અત્યારે આ એક જ છંદ સાંભળીશું. વૈષ્ણવાનંદ સ્વામીના શબ્દો છે. મને કોઈ પૂછતું તો પિંગલ એટલે શું, અવિનાશાનંદ સ્વામી ભુજ ગયા ને પિંગલ ભણવા, તો આ પિંગલનું સેમ્પલ છે, યાદ રાખી લેજો. ભણવું હોય તો શોધી કાઢજો પાઠશાળા ક્યાંય. ભૂવી કોટી 50 ભરે જલ પૂરન મોદ દધિ બડ ઉર્ધિયો દિવી લંગ ગયો ઋષિ લોકરુ સત્ય સુ વૈકુંઠ થાન ડુવાય દિયો. બસ 4 ભરાઈ બઢી ઉરમી અતિ જોર સે અંડક ખોર દિયો ગૌ લોક કુંવર ચલ્યો અસમાનસુ અક્ષર બ્રહ્મ મિલાઈ દિયો. બહુ સરસ આના અર્થો છે. કોઈ પિંગલ ભણ્યા હોય એને પાસે જવું પડે, આપણને તો ફાવે નહીં. એવી એક સુંદર રૂપક રજૂ કર્યું છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે તમને ખ્યાલ હશે પાણી વધે, એકદમ પાણી વધે, નજીકના કિનારા ડૂબવા માંડે. સ્વામી કહે છે કે આનંદના સમુદ્રમાં ભરતી આવી. પેલો સમુદ્ર ખારા જળનો, આ તો આનંદના સમુદ્રમાં ભરતી આવી. અને ક્યાંથી ભરતી શરૂ થઈ? આનંદના સમુદ્રની ભરતી શરૂ થઈ એનું એપિસેન્ટર છપૈયા. છપૈયામાંથી આનંદનો સમુદ્ર ઉભરાયો તો ધીમે ધીમે આખું છપૈયા એમાં ડૂબે. સામાં ડૂબ્યું ધ્યાન રાખજો, આનંદમાં, કદાચ પાણીમાં ડૂબ્યું એમ ન માનતા. આખું છપૈયા આનંદના સમુદ્રમાં ગરકાવ થઈ ગયો અને ધીમે 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 આગળ વધ્યો. આનંદનો પ્રવાહ આખી પૃથ્વીમાં છાઈ ગયો, કારણ કે આખી પૃથ્વીમાં ક્યાંય ને ક્યાંય મુમુક્ષુ હોય જ, ભક્ત પણ હોય. તમે ભક્ત ચિંતામણી કે શાસ્ત્ર વાંચતા હો તો આસામમાં એક ભક્ત હતા ત્યાં સદાનંદ સ્વામીને મહારાજે મોકલેલા, એટલે ઠેકાણે ઠેકાણે જ્યાં ભક્તો હોય મુમુક્ષુ હોય એના હૈયામાં આનંદ પહોંચી ગયો. ભૂવી કોટી 50 કરોડ યોજન આ પૃથ્વીનું પીઠ છે, પ્રભુ પ્રગટ થયા ને એના આનંદમાં ડૂબી ગયું. પછી મોત દધી, આ આનંદનો સાગર ઉપર વધ્યો, દિવી લંગ ગયો, દેવલોક ડૂબ્યો, એટલે દેવતાઓને આનંદ થયો. ઋષિલોક, જનલોક અને તપલોક પણ ડૂબ્યા. એથી આગળ વધ્યો સત્ય, બ્રહ્મલોક સુધી આનંદ 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 ના ઓગ ફરી વળ્યા. વૈકુંઠ થાન ડૂબાય દિયો, વૈકુંઠમાં પણ પ્રભુ ધરતી ઉપર પ્રગટ થયા ને એનો આનંદ આનંદ પહોંચી ગયો. 10-4 વરાઈ બઢી ઉર્મી, 14 લોક સુધી આનંદ પહોંચ્યો. તમને ખ્યાલ હશે બ્રહ્માંડ આપણે જે રહીએ છીએ ને એ આખું બ્રહ્માંડ છે, 14 લોક છે એમાં. અને પછી એક મોટું કવર છે, પાકું પડ છે, જેમ ઈંડા ઉપર પડ હોય ને એવું પડ છે, એને કટાહ કહેવાય છે, અંધ કટાહ. આ પુરાણમાં આનું બહુ વર્ણન છે. એ 14 લોક પછી એ જે ઉપર પડ આવે એ પણ એટલો આનંદ ઉભરાયો એ પડ તૂટી ગયો. અતિ જોર સે અંડકુ ફોર દિયો, ગૌ લોક કુ ઓર છલ્યો અસમાન સુ. ગૌલોક સુધી આ આનંદ પહોંચી ગયો અને ત્યાંથી અક્ષર બ્રહ્મ મિલાય દિયો. અક્ષરધામમાં જે આનંદ છે એ આનંદ અને છપૈયાનો આનંદ બે એક થઈ ગયા. કેટલી સુંદર કથા છે. અક્ષરધામમાં કોનો આનંદ હોય? જમવાનો? કેમ બોલતા નથી કોઈ? નાવા ધોવાનો? શાનો આનંદ હોય? અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના દર્શનનો, એ દિવ્ય સ્વરૂપનો જે આનંદ, એ સ્વરૂપ અત્યારે છપૈયામાં પ્રગટ થયો ને, એ છપૈયાનો આનંદ અને અક્ષરધામનો આનંદ, બે આનંદ એક 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 થઈ ગયા. વચ્ચે જે કોઈ લોક આવ્યા એ બધા એ આનંદમાં ગરકાવ થઈ ગયા. જય જય કાર થવા લાગ્યો છે. છપૈયામાં આ બાલ સ્વરૂપે પ્રભુ ભક્તિ માતાના ખોળામાં માતાજીને પરમાનંદ આપે છે. બહુ ટૂંકમાં આપણે આ કથા સાંભળીએ છીએ. એક દિવસે ઋષિ આવ્યા ત્યાં માર્કંડે, ફરતા ફરતા આવ્યા, હરી ઈચ્છાએ આવ્યા. અને ઋષિને તો ખબર હતી, માર્કંડે ઋષિ ત્રિકાળ જ્ઞાની, એમને ખ્યાલ હતું કે છપૈયા જવા જેવું છે, કંઈક સેવા મળશે તો કરશું, નહીં તો દર્શન કરીને પાછા. ઋષિ આવ્યા, ધર્મપિતાએ સ્વાગત કર્યું અને હાથ જોડીને વિનંતી કરી, મારા ઉપર કૃપા કરશો, અમારે ત્યાં પુત્ર જન્મ થયો છે, એનું નામ રાખવાનું છે. આપણે ગુજરાતી ભાષામાં બહુ વિવેકથી બોલવાનું, ઘણા શું કહેતા હોય છે, બાબાનું નામ પાડવાનું છે. એટલે પાડવાનું નહીં, રાખવાનું. કોને? અમારા બાબાનું નામ રાખવું એમ ના કે, બાબાનું નામ પાડવું છે. પાછું બીજા આવે પૂછે, શું નામ પાડ્યું? એટલે પાડવાની જ વાત કરે છે, કોઈ જીવાડવાની વાત જ નથી કરતો. ધર્મદેવી કેવી સરસ ભાષા વાપરી કે તમે નામ ધારણ કરાવો એમ કહ્યું. ઋષિ તો ખુશ થઈ ગયા. આપણે તો ભાવતું હતું એને, વૈદે બતાવ્યું. એક ભાઈને દૂધીનું શાક બહુ ભાવે, એટલે વૈદરાજ પાસે ગયા. વૈદરાજ ભચરકા આવે છે, વૈદ કહે છે દૂધીનું જ શાક ખાવ રોજ, તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું. માર્કંડે ઋષિને સેવા જોતી હતી અને ધર્મદેવે સામેથી આ સૂચન કર્યું. ઋષિ રાજી થઈ ગયા. ટીપણું ખોલ્યો, કર્ક રાશિમાં જન્મ થયો છે એટલે તમારા પુત્રનું એક નામ તો હરિ રહેશે, પછી બીજો કંઈક ઋષિ કહેવા જતા હતા. ધર્મદેવ કહે છે બોલો બોલો બોલો. ઋષિ કહે છે જુઓ ને ધર્મદેવ, કૃષ્ણ નામ બીજો સુખકારી, હરિ કૃષ્ણ ત્રીજો ઉભયહારી, નીલકંઠ છે નામ નવીન, ઘનશ્યામ નામ અતિ પરવીન. ઋષિ કહે છે એક નામ છે હરિ, બીજું નામ છે કૃષ્ણ, કારણ કે થોડા થોડા શ્યામ વર્ણના છે, ઘનશ્યામ એટલે એ નામ, અને બે નામ ભેળા કરી દેવાના, હરિ અને કૃષ્ણ. વ્યસ્તમ અપી સમસ્તમ ભવિષ્યતિ, સતાનંદ સ્વામીના શબ્દો છે. અલગ અલગ આ બે શબ્દો છે, હરિ અને કૃષ્ણ, એ સમસ્તમ એટલે કે એની જોડણી થઈ જશે, અને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ ખૂબ લોક પ્રસિદ્ધ થશે. વળી આ તમારા પુત્ર કદાચ ઘરમાં ન પણ રહે, ઘરનો ત્યાગ કરીને વનમાં વિચરે, તો નીલકંઠ નામથી પ્રસિદ્ધ થશે અને ઘનશ્યામ નામ એ પણ જગ જાહેર થશે. ધર્મદેવ વિચારમાં પડ્યા કે હવે કયું નામ ત્યારે નક્કી રાખો. ચિંતા ન કરતા ધર્મદેવ, માર્કંડે ઋષિ કહે છે, નામ જપે તે પામશે સુખ, નાશ પામશે નરક ના દુઃખ. થશે અધમતાણો ઉધાર, એક નામ નો કરતા ઉચ્ચાર. આમાંથી કોઈ પણ એક નામ પકડી રાખશે ને તો અધમ નો ઉદ્ધાર થઈ જશે. એક નામ જો કોઈ જપશે ને તો એને નરકમાં જવું નહીં પડે. આ તમારા પુત્ર તો બહુ પ્રભાવશાળી અને બહુ પ્રતાપી છે. હે ધર્મ પિતા, તમે કોઈ વાતે ચિંતા ન કરતા. ઋષિ એમના શિષ્યોને સાથે લઈને આવ્યા હતા અને જ્યાં આંખથી જરા પોતાના શિષ્યોને સૂચન કર્યો ને દ્રષ્ટિથી, બધા આવી આવીને પગે લાગવા માંડ્યા બાલ સ્વરૂપને. એક પછી એક બધા નમસ્કાર કરે છે. ભક્તિ માતાને એમ થયું કે આટલા બધા મહાત્માઓ છે ને, અમારા ઘનશ્યામ હમણાં રડશે. ના રડે એ બીજા, અહીં તો હસાવવા માટે જન્મ્યા છે, રડાવવા માટે નહીં. આ વખતે કોઈને દુઃખી નથી કરવા, સૌને સુખી કરવા છે. પણ હાથે કરીને કોઈ દુઃખી થાય કે એના નસીબ. બાકી ભગવાન કહે છે અમારે તો સૌને સુખી કરવા છે. જેનો જગત તિરસ્કાર કરે એનો સત્કાર કરવો છે. માણસો જેનો તિરસ્કાર કરે, પાપી અભાગ્યા, ભગવાન કહે છે ના આવો અમારે શરણે આવો, તો પાપી હઈશ તો પુણ્યશાળી બની જઈશ, તું અભાગ્ય હઈશ તો સદભાગી બની જઈશ. પણ એ નજીક આવો. માર્કંડે ઋષિ અને ધર્મદેવે બહુ બહુ દક્ષિણાઓ આપી અને ઋષિ ચાલ્યા ગયા. ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રો એટલા બધા છે, એટલા બધા છે. પ્રભુ નાના હતા અને કોટરા નામની રાક્ષસીઓ આવી હતી. શ્રી રામજી નાના હતા ત્યારે એની પાસે કોણ આવી પહેલી? રામાયણ સાંભળી હશે ને, વાંચી હશે તાડકા. હા બસ સરસ, મદદરૂપ રહેજો મને બધા. તાડકા આવી રામજી પાસે પહેલી વહેલી, મુહૂર્ત કરાવવા, સુકન કરાવવા. અને રામજીએ પોતાનો અવતાર કાર્ય અધર્મ અને અધર્મીઓનો નાશ કરવાનું એનો શરૂઆત કોનાથી કરી? તાડકાથી. શ્રીકૃષ્ણ ભગવાન પાસે પહેલી કોણ આવી હતી? હા પૂતના, જ્ઞાની ભક્ત છો, બહુ આનંદ થયો. પરમાત્મા શ્રીકૃષ્ણ પ્રભુએ પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી પૂતનાથી. તાડકા તો પ્રત્યક્ષ ત્રાસવાદી બનીને આવી, પૂતના કપટી થઈને આવી. શું કપટ કર્યું તેને ખબર છે ને? મારે તો સ્તનપાન કરાવવું છે. મુખ મેં રામ અને બગલ મેં, આવા માણસો બહુ ખતરનાક હોય છે. પેલી તાડકા સીધે સીધી આવી નખ લાંબા કરીને, એ તો એને તો સમજી શકાય, પણ આવાને સમજવા બહુ મુશ્કેલ પડે. રૂપાળી બનીને આવી, ભાગવત કહે છે, અને કનૈયાને તેડી લીધેલા, અને દૂધ જાણે ઉભરાઈ આવ્યું હોય ને, ઘણાને હેત ઉભરાઈ આવે, તમે તો બહુ હારા છો, પણ મારે મનમાં ઝેર હોય. આ ઝેર લગાવીને આવી હતી, પણ કનૈયો કહે છે ડરે એ બીજા, એ તો માંડ્યા થવા, ઝેર બેર બધું ગયું અંદર, બધું ડાયજેશન કાંઈ જ નહીં. પણ ધીમેથી આનો જીવ ખેંચાવા માંડ્યો. મૂકી દે નાના, મૂકી એ બીજા, મારી માએ મને પકડતા શીખવાડ્યું છે, મૂકતા શીખવાડ્યું જ નથી. અને પૂતનાનો મોક્ષ કરી દીધેલો. સ્વામિનારાયણ ભગવાનનું અવતાર કાર્યની શરૂઆત કરાવવા કોણ આવ્યું? કોટરા. એ તો આખું ટોળું આવ્યું. તાડકા એકલી આવી હતી, પૂતના એકલી આવી હતી, અહીં તો આખી ટોળી આવી, છ સાત. હનુમાનજી આવી પહોંચ્યા. હનુમાનજી આ ટોળકીને પૂંછડામાં બાંધી બાંધી અને લાતે લાતે મુષ્ટિથી પ્રહાર કરવા લાગ્યા. એને પૂરેપૂરી જ કરી દેવાની હતી. જે દશા તાડકાની થઈ, જે દશા પૂતનાની થઈ, એ જ દશા કોટરાની કરવાની હતી. હનુમાનજીએ પણ ઘનશ્યામ મહારાજે સામો જોયો, પવનકુમાર છોડી મૂકો, આ વખતે આપણે છે ને મારફાડ નથી કરવી, છોડી મૂકો. અને એ કોટરાઓ કહેતી ગઈ જતા જતા, હવે કોઈ દાડો અમે છપૈયાની સામે નહીં જોઈએ. હનુમાનજીને એમ થયું, કંઈ વાંધો નહીં, ગુનેગાર પકડાયો અને જતો કરવાનો, માંડ માંડ પોલીસો પકડી લાવ્યો અને કે છોડી મૂકો, આખું કહે છે ને મોરલ તૂટી જાય, પણ હનુમાનજીનું મોરલ તૂટ્યો નહીં. કારણ કે સેવકનો ધર્મ શું? આજ્ઞા. કાલિદત્ત આવ્યો, મહા મોટો ગુંડો, ભયંકર રાક્ષસ, એના હાથ નીચે આખું મોટું લશ્કર હતું અસુરોનો. પણ ઘનશ્યામ મહારાજને ઉઠાવીને લઈ તો ગયો, એટલી સફળતા મળી. લઈ ગયો આંબાવાડિયામાં, નારાયણ સરોવરના પૂર્વ દિશામાં છપૈયાની યાત્રા કરી છે ને, અને ત્યાં એણે પોતાનું બળ, પોતાની વિદ્યા બધું અજમાવ્યું, પણ કંઈ કામ ન લાગ્યું. એનું ત્યાં મૃત્યુ થઈ ગયું. એની જાતે જાતે વૃક્ષો સાથે અથડાઈને મો ઘનશ્યામ મહારાજે છપૈયા અને અયોધ્યામાં એટલા બધા બાલ ચરિત્રો કર્યા છે. બે ત્રણ ચરિત્રોની કથા આપણે કાલે સ્મરણમાં લાવીશું, શ્રવણ કરીશું. આજે કથાનો વિરામ કરીએ. સ્વામિનારાયણ ભગવાન.